एकत्र फाउंडेशन प्रस्तुत वार्ताकार नीता जोशीनी वार्ता छेवाड़ाना बेजण ऑडियो पठन दर्शना जोशी। मास्तर ने आम रघवाट में आवता जोई नाथाए धुंधळी थई गेली आँखों ने खभा उपरना पनिया थी लूची साफ करी, चश्मानी दोरी कान में भरावी आँख उपर हाथनू नीजवू करी पक्कू करी लीधू के आ आवे छे ते मास्तर ज छे। रोज सांजना समये काळी बंडी अने गळे मफलर विटाळी हळवे हळवे स्टेशन सुधी चालवा जता होय एना बदले तड़को चढ़ी गयो एवा समये उतावळी चाले एना तरफ आवता जोई नाथाने नवाई लागी। एणे पवन न भराई जाय एटले कानमां भरावेला रूना पूमड़ा काढी पहेरणना खिस्सामां खोस्या, बीड़ीना तणखा ओटलानी धारे खेर्या, जराक झगारा मारतू ठूठू दबावी ठार्यो, हाथथी धुमाड़ा विखेरी बळ करी ऊभो थयो। आवा टाणे आणीपा केम ना मास्तर, आजे तारું કામ પડ્યું છે એટલે તારે ત્યાં। મારું કામ? એણે નવાઈ સાથે લકવાવાળો જમણો હાથ ડાબા હાથ સાથે ભેગો કરી માસ્તરને હાથ જોડ્યા પછી કહે, બોલો ને બાપા, હું કામ પડ્યું? નાથાનો દેહ ધ્રુજતો હતો, એ બાપા સીતારામની ઓટલાની ધાર પર બેસી ગયો। માસ્તરને પણ ઝડપથી ચાલવાને કારણે હાંફ ચડી હતી, એ પણ નાથાની બાજુમાં ઓટલે બેસી ગયા। નાથાએ માસ્તરને પાસે બેસતા જોઈ ઊભા થવા જોર કર્યું એટલે માસ્તરે એને રોક્યો, બેસ નાથા, હવે ક્યાં બેઈને જાજુ જોવું છે, થોડુંક પાસે બેસી લઈએ, કોને ખબર કોણ પેલું જાશે, છેવાડાના આપણે બે જ જણ બચ્યા છીએ। માસ્તર, સમય ભારે બદલાઈ ગયો, માણ બદલાઈ ગયા, આ પરવસતા ભારે ભૂંડી, કોઈ બે વેણ સાંભળવા તૈયાર નથી। માસ્તરે એક નજર વાસમાંથી આવાસ બનેલા મકાનો ઉપર નાખી, ક્યાંય કોઈ જુવાનિયા દેખાયા નહીં, એક બે ઘરોમાં જોર જોરથી ગાયનો વાગતા હતા, એના તાલે લબર મૂછિયા નાચતા હતા અને આંગણામાં બે ત્રણ ટાબરિયા છાલિયામાં બિસ્કિટ મમ રાખતા હતા। નાથા, કોઈ ઉપારવાવાળું આવે એમ છે? માસ્તરે ધીમા અવાજે નાથાને પૂછ્યું। નાથાએ મૂંઝાઈને માથું ખંજવાળ્યું, પછી વાસમાં એક નજર નાખી, કોઈ દેખાયું નહીં એટલે બોલ્યો, માવજી હમણાં આવવો જ જોઈએ, આવે એટલે પૂછી લઉં, પણ માસ્તર તમારે ક્યાં ઢોરઢાકર છે કે ઉપડવાળાની જરૂર પડે? ઢોરઢાકર તો પહેલાં ક્યાં હતા, આ જ્યારથી દરવાજા પાસે કાચો રસ્તો પાક્કો બન્યો છે જુવાનિયાઓ બે ફામ ફટફટિયા હંકારે છે, કાલ રાત્રે કોઈ ભૂંડને હડફેટે લેતું ગયું એટલે એ ફંગોળાઈને દરવાજા પાસે પડ્યું, કણસતું કણસતું વહેલી સવારે મર્યું હશે, ભૂંડણાને જાજુ ન રહેવા દેવાય, એ તો ભારી ગંધાય, જીમ કોહવાય એમ માથું ફાટે, મેં તો પાડાને બળદિયા ઉંચક્યા સાહેબ, માસ્તર તમે ક્યાં નથી જાણતા આ ભૂંડણા ભારે ભૂંડા। હા નાથા, એટલે જ ઉતાવળે આવ્યો છું, વળી આજે મારા દીકરાનો દીકરો નચિકેતા આવવાનો છે, એ આવે એ પહેલાં ઉપડી જાય તો સારું। હારું બાપા, નસીબદાર છો, બાકી અટાણના છોકરાઓ હામું જોઈ, બધી ઉપરવાળાની મહેરબાની છે, તારું કેવું હાલે છે? માસ્તર, ગાડું ગબડાવું છું, રોટલો પાણી મળી રહે છે ને રોટલો છે તે વખત નિહરી જાય છે, બાકી ઘરની માલિપા તો આખો દી કાન પકવી દે એવો ગોકીરો હાલે, અહીંયા બેઠો બેઠો માણહુંનો આવરો જાવરો જોયા કરું, જ્યાં લગણ જનગાની છે ત્યાં લગણ હંધાય ખેલ જોવાના, બાકી જુઓ છો ને માસ્તર શરીર હાવ ખખડી ગયું છે, પહેલી વાર બરકવા આવ્યા છો ને, આ હાથ તો જુઓ કેવો ધરુજે છે, માસ્તરની નજર સામે જુવાન નાથો તરવરી ગયો, બે વડવાયુ જેવા હાથ જે અલમસ્ત મરેલ ઢોરને મસાણ સુધી ખેંચી લેતા આજે એ હાથ સાટીકડાની જેમ લબડે છે। નાથાના ચહેરામાં ના પાડવાનો ઊંડો વસવસો દેખાતો હતો, એક લાંબા સમયનો પટ માસ્તર નંદશંકર અને છેવાડાના વાસમાં ચામડા ઉતારતો કસબી નાથા ચમારે સાથે માપ્યો હતો, એ સમયના સાક્ષી આખા ગામમાં હવે એ બે જણ જ બચ્યા હતા। માસ્તર 85 પાર કરી ગયેલા અને નાથો એનાથી થોડો નાનો હશે, કારણ કે માસ્તરના લગ્નમાં ભાઈબંધ કચરા ઢોલીની સાથે નાથો પણ વગાડવામાં મચી પડેલો. બે વર્ષ પછી નવા વર્ષના દિવસે નાથો એની વહુને લઈને પાયલાગણ કરવા આવેલો. માથેથી ફાળિયું ઉતારી પલાઠી વાળીને માસ્તર અને કાશીબાને પગે લાગ્યો. સતારા ટાકેલી ઝગમગતી સાડી પહેરીને નવી વહુ પણ પાલવ પાથરી નતમસ્તક થયેલી. ત્યારે માસ્તર અંદર અંદરથી ખૂબ શરમાયેલા. પછી બંનેના હાથમાં કડકડતી નોટ મૂકી આશીર્વચન ઉચ્ચારેલા. આયુષ્યમાન ભવ, શતપુત્રવતી ભવ. નાથાએ બે હાથ જોડી માસ્તરને કહ્યું હતું, બાપજી મારે લાયક જ્યારે કાંઈ કામ પડે ત્યારે હકમ ફરમાવજો. એક અવાજે હંધાય કામ પડતા મેલી પૂગી જાય. માસ્તરને મનમાં થયેલું, તારું કામ તો નાથા મારે શું પડવા, મારે ક્યાં વાડી વજીફા એ ઢોર ઢાકર છે. મારે જીભના જોરે જીવવાનું ને તારે કાંડાના જોરે. છતાં નાથાની મદદ લેવી પડે એવી બે ત્રણ ઘટના બનેલી. ગામનું દરેક બાળક અક્ષરજ્ઞાન મેળવે અને ભણે એવી માસ્તરની પ્રબળ ઈચ્છા એટલે ઘરે ઘરે સમજાવવા નીકળી પડેલા. આઝાદીની અસર નીચેના એ દિવસો હતા. પરિવર્તન લાવી દેવાની ઈચ્છાથી લોહી ઉકળતું હતું. ગાંધીજી આખા દેશને હચમચાવી શકે તો એક શિક્ષક એક ગામને ન સમજાવી શકે. આવા જનૂનની સાથે એ છેવાડાના વાસમાં સમજાવવા પહોંચી ગયેલા. માટીના કાચા ચૂપડામાંથી આવતી બદબુ અને છોકરાઓની રડાળો જોઈ માસ્તર એક મિનિટ થંભી ગયા. પછી મક્કબ બનીને નાથો, વાઘજી, ભીમો, મેઘો બધાને મળેલી બધી દલીલો વચ્ચે એક જ અવાજ પકડી રાખેલો કે છોકરાઓને ભણવા મોકલો. એ ભણશે તો સારું વિચારશે અને વિચારતા થશે તો બધાની સાથે ઊભા રહી શકશે. ભીમાએ કહ્યું, નહીં માસ્તર, ઈ નો બને. તમારું વરણ ને અમારું વરણ, હાર્યો હાર નહીં. માસ્તર બધી માથાકૂટો પછી પણ સમજાવતા જ રહેલા, જેના પરિણામે 5 વર્ષમાં 5 છોકરાઓને નિશાળ સુધી ખેંચી લાવવામાં સફળ થયેલા. આમાં નાથાની ઘણી મદદ લેવી પડેલી. એ સમયે આખા વાસમાં નાથાની દાદાગીરી રહેતી. શરીરે તાકાતવાળો અને મરેલા ઢોર ઉચકવામાં લઠ્ઠા જેવો, ચામડું ઉતારવામાં માહિર, 4 પેઢીથી વપરાતો છરો પતરાની પેટીમાં કપડામાં વીંટાળીને સાચવતો, પાક્કી કેરીની છાલ ઉતારે એમ ચામડું ઉતરડતો, આ પછીની બબાલ પણ કુનેથી સંભાળી લેતો, સરખે હિસ્સે માલની વેચણી, વેપારી અને કારીગરો સાથે ભાવતાલની રગજગ, પૈસાની લેવડ દેવડ, આ બધું પતે પછી મોડી રાત્રે પેટ્રોમેક સળગે, પોટલીઓ ખુલે, વળી એમાં આડાઓળું થાય તો મારામારી અને ગાળાગાળી, આ બધું સાચવી લેવાની જવાબદારી પણ નાથાની જ રહેતી. એટલે ભીમો, વાઘજી, મેઘો બધા નાથાની સરખી ઉંમરના હોવા છતાં નાથાભાઈ કહીને જ બોલાવતા. નાથાએ માવજી આવ્યો કે નહીં એ જોવા ડોક પહેરવી, પણ કોઈ દેખાયું નહીં. એટલે પશલાની દીકરાની દીકરી શાંતુને બૂમ પાડી, પણ એ મોબાઈલમાં વાતો કરવામાં મસ્ત હતી. માસ્તર, આ હવે કોઈ સાંભળતું નથી અને જુવાનિયા તો મોઢે ચોપડાવે છે કે અમી હવે મરેલા ઢોર ઉપાડવાના નથ. પૃથ્વીના પેટાળ ઉલેચવા સરકાર પાસે મશીનો છે, એમ સરકાર પાસે ગંધાતું ઉપાડવાના મશીન નથી મળતા? કોઈ કરતા કોઈ સાંભળતું નથી. માસ્તર, આ બધી સલામું દેહની તાકાતને હોય, માણસને નહીં. હા હા નાથા, માન તો તાકાતને જ હોય. જેવી તાકાત ગઈ એટલે માણસ અને પોટલામાં કોઈ ફેર નહીં. માસ્તરને યાદ છે નાથાનું જોર. 2 લાકડાના જોરે તારવેલા આંખવાળું ઢોર ઢસડાતું હોય, ધૂળિયા રસ્તામાં પટ્ટા પડતા જ જતા હોય, 2-3 ખભા બદલાતા રહે પણ નાથાનો ખભો મસાણ સુધી અણનમ રહે. માસ્તરને આ બધું જોવાનું એટલે નસીબમાં હતું, અઠવાડિયામાં 2 વાર તો મસાણમાં ટમટમિયા ચળકતા જ હોય. મસાણ માસ્તરના ઘરની સામેથી નીકળતા રસ્તાની પેલી ધારે હતું. કેટલીય સવારે એવું થયેલું કે માસ્તર સવારે પૂર્વ દિશા તરફ ઉગતા સૂર્યને અંજલિ આપવા તાંબાના લોટામાં જળ ભરીને ઊભા હોય, ઓમ સૂર્યદેવાય નમઃ 3 વાર બોલી પાણીથી અર્ઘ્ય આપી નજર નીચી ઉતારે ત્યારે નીચે પડેલા માંસના લોચા ઉપર ગીધ, સમળી અને કાગડાના ચકરાવા શરૂ હોય. આ દ્રશ્ય જોઈ નંદશંકરની અંદરનો શિક્ષક હચમચી ઉઠતો. એક જ પૃથ્વી પર આ તો કેવી અસમાનતા! એની અંદર ઉઠતો અવાજ બહાર નીકળવા જોર કરતો. શિક્ષક અસાધારણ હોય છે, મારે કંઈક કરી છૂટવું જોઈએ. એક દિવસ વસ્તી ગણતરીના કામે એ વાસમાં ગયેલા ત્યારે બધાના નામ લખતી વખતે કહેલું, તમે હવે નવા બાળકો જન્મે એના નામ કંઈક સારા રાખજો. આ ગાભો, ધૂળો, ગોબરો, કચરો એવા નહીં રાખતા. તો માસ્તર, તમે જ કહો કેવા નામ રાખીએ. નાથાની વહુ બારણાની આડસમાંથી બોલેલી. દેવજી, માવજી, કેશવ, દશરથ, અમરત, કંકુ, કેસર, કેટલા નામ છે. એ પછી નાથાએ ત્રીજા નંબરના છોકરાનું નામ દેવજી પાડેલું. નાથા દેવજી નથી? એ તો તમારા આશીર્વાદથી શહેરમાં મ્યુનિસિપાલિટીમાં લાગી ગયો છે ને. મજ્જાના પાક્કા મકાન છે, ખમીસ પાટલુન પહેરે છે ને છોકરાઓ દફતર લઈને નિહાળે જાય છે. એ બધો તમારો પ્રતાપ. મોટાને ભણતર ન ચડ્યું ને વસલો પાંચ લગી પોઈગો, હવે એ છકડો ફેરવે છે. માસ્તર, તમે બહુ સમજાવતા પણ અમારા વરણને સમજાવવું ભારી કાઠું. માસ્તર મગજમાં કોષ્ટક પૂરતા હોય એમ એના સપનાઓ યાદ કરવા લાગ્યા. ઘરે ઘરમાં ભણતર, હરિયાળું ગામ, રમતનું મેદાન અને આ છેવાડાના વાસને ગૌરવવંતો ચહેરો આપવાની ઈચ્છા. આ છેલ્લું સપનું ભારે અઘરું હતું. સ્થાનક ખસેડવાવાળી ઘટનામાં તો ગામમાં રહેવું ભારે થઈ પડેલું. નિશાળને અડીને જ માતાજીનું સ્થાનક હતું. જો સ્થાનકનું સ્થળાંતર થાય તો છોકરાઓ ત્યાં છૂટથી રમી શકે. વળી વાર તહેવારે ધરાવાતો પ્રસાદ, એની દુર્ગંધ નિશાળની અંદર ન પહોંચે. પણ આ વાતને કોઈ મચક આપવા તૈયાર નહીં. માસ્તરે વિનંતીના સૂરમાં વાત મૂકી, પણ માતાજીએ મેઘાના દેહમાં આવીને કહી દીધું કે મારું સ્થાનક બદલશે એનું ધનોત પનોત કાઢીને રહીશ. માસ્તરે ગામના લોકો સામે વાત મૂકી ત્યારે એ સાંજે છરાની ચળકતી ધાર ધરીને મેઘો રસ્તાની વચ્ચે ઊભો રહી ગયેલો. માસ્તર, અમારા ધર્મના મામલામાં વચ્ચે પડવાનું રહેવા દો, નહીં તો કાલ નહીં ભાળો, સમજ્યા? માસ્તર ગાયની ચામડીની જેમ ધ્રુજી ઉઠેલા. પછી નાથાને અને ભીમાને વચ્ચે રાખી મામલો માંડ થાળે પડેલો. એ દિવસે કાશી ખૂબ બબડેલી. આ તે કેવા સુધારાના ધખારા તમને ઉપડ્યા છે! તમે આ છેડાના માણસ અને એ ઓલા છેડાના માણસ, કંઈક તો વિચારો. કાશી, સરકારનો પગાર જરૂર લઉં છું પણ એનો નોકર નથી, હું શિક્ષક છું. ભણાવવા સિવાયની પણ મારી ઘણી જવાબદારી. કાશી ટગર ટગર તાક્યા કરતી હતી માસ્તરના ચહેરાને. પછી બોલી, તમે ગમે એટલા વાના કરશો તો એ બે છેડા ક્યારેય ભેગા નથી થવા. કાશી, બધા જો તારી જેમ વિચારીને ચાલે તો પરિવર્તન શક્ય જ નથી. સારું, તો કરો મથામણ. હું તમારી પહેલાં ચાલી જાઉં તો યાદ કરજો કે કાશી, તું કહેતી હતી એ સાચું હતું. માસ્તરને એ સમયની ઘણી વાતો યાદ આવી. એ નાથા સાથે એક એવા સમયમાં પહોંચી ગયા જેમાં એ બધી સારી નરસી ક્ષણો સંભાળવી ગમે એવી હતી. બંનેને મન એનો જ સમય સૌથી શ્રેષ્ઠ હોય એવું લાગતું હતું. નાથાને થતું હતું આજની નવી પેઢી સાવ ખોખલી ને કામચોર છે, અને માસ્તરને થતું હતું કે એ સમયે શિક્ષક માટેનો જે આદરભાવ હતો એ આજના છોકરાઓમાં ક્યાંય જોવા મળતો નથી. નાથા, આજે કોઈ ઉપાડવાળું મળે એમ લાગતું નથી. હું જાઉં, પાછું મોડું થશે. માસ્તર, આ લાચારી તો જુઓ, તમે પહેલી વાર કંઈક કામ પડ્યું ને આવ્યા ને હું ભૂંડો. ના નાથા, કંઈ નહીં, કંઈક રસ્તો નીકળશે. પણ સમયની બલિહારી જો, એ કેવો સમય હતો જ્યારે ઉપાડવાનું નામ પડે ને બધા ઘેરો વળી જતા. માસ્તરે એની નિરાશા દબાવી જાતને આશ્વાસન આપતા હોય તેમ નાથાને રામ રામ કરી ઊભા થયા. એમને અંદરથી માણસ ન મળ્યા કરતા એક શિક્ષક તરીકે અપમાનિત થયાનું વધારે દુઃખ થયેલું. એણે આખા રસ્તે મનને સમજાવ્યું કે સમયનો સ્વભાવ જ પરિવર્તનનો છે, જે એમણે સ્વીકારવું જોઈએ. શિક્ષક તરીકે એમણે પણ ઈચ્છ્યું જ હતું કે દરેક માણસ ગૌરવ સાથે જીવતો હોય. તો પછી આજે આટલો વિષાદ કેમ થાય છે? માસ્તર ઘર સુધી પહોંચતા સાવ તાકાત વિહોણા થઈ ગયા. એમની પાસે એ વાતનો જવાબ નહોતો કે સાવ નાની દેખાતી વાત આટલી મોટી હોઈ શકે. એ ખુરશી પર બેસી ગયા. પાસે પડેલું છાપું વાંચ્યા વગર જ ફડફડતું રહ્યું. ખાલી ઓરડાનો અવકાશ પ્રશ્નોથી ભરાઈ ગયો. નચિકેત આવ્યો, ત્યારે પણ ચિંતા ભરેલો ચહેરો છુપાવી ન શક્યા. બંને વચ્ચે નહિવત સંવાદ થયો એટલું જ. એ ઘણું બધું ન બોલાયેલું સમજી શકે એટલો મોટો થઈ ગયેલો. એને સમજાતું હતું કે દાદા આટલા ચૂપ કેમ છે. એને સીધું જ દાદાને પૂછી લીધું, માની લો કે કોઈ ઉપાડવાળું માણસ મળે જ નહીં તો શું કરવાનું? દીકરા, એ જ જવાબ શોધવાની તો મથામણ કરું છું. મારી પાસે છે એનો જવાબ. નંદશંકરને શું બોલવું એ સમજાયું નહીં. એ આશ્ચર્યથી નચિકેતાનો ચહેરો જોયા કરતો. એ એના પિતા કરતાં ઘણો સહજ અને નિખાલસ લાગતો. ક્યારેક એનું ધાર્યું જ કરતો ત્યારે મનમાં થતું, આ સ્વતંત્ર વિચારસરણીવાળા બાલિશ અને ઉદ્ધત વ્યવહારો કરતી નવી પેઢી પાસેથી કેટલી અપેક્ષા રાખી શકાય. નચિકેતા એની આછી ઉગેલી દાઢીમાં હાથ ફેરવી ઊભો થયો. દાદાના ખભા પર હાથ મૂકી બોલ્યો, દાદા ચિંતા કરો માં, બધું જ થઈ જશે. મને એ કહો, દોરી અને કોથળો ક્યાં છે? નંદશંકરનો અવાજ છેક અંદર ચાલી ગયો. થોડી વાર રહી એ ધીમેથી બોલ્યા, નહીં દીકરા, એ તારાથી નહીં થઈ શકે. હજુ સાંજ સુધી રાહ જોવા દે. કદાચ નાથો કોઈને મોકલે પણ ખરો. અણગમતા કામ માટે આપણે ક્યાં સુધી કોઈની રાહ જોયા કરવાની? એ તો એને જેટલી ચિતરી ચડે એટલી જ મને ચડશે. પણ આંગણું તો આપણું છે ને દાદા. નચિકેતાએ જ્યારે ગળીવાળો રૂમાલ નાક અને મોં પર બાંધ્યો ત્યારે નંદશંકર અવાક બનીને ઊભા રહ્યા. એની અંદર પરંપરાના પાન વેર વિખેર થઈ ઉડતા હોય એવું એમણે અનુભવ્યું. નચિકેતાના ચહેરામાં છુપાયેલો પોતાનો ચહેરો શોધવા મથામણ કરી પણ એમને થયું, નહીં, દરેક પાસે પોતાનો જ ચહેરો હોય છે. ગાડીમાં કોથળો બાંધીને દૂર સુધી લઈ જતા નચિકેતાને જોયો ત્યારે એ ખુશ હતા કે દુખી એ નક્કી નહોતા કરી શક્યા. એટલે અંદર રહેલી આકૃતિને જવાબ આપતા હોય તેમ બબડ્યા, હું તો તને કહેતો જ હતો, આ છેડાને ઓલા છેડા જેવું કશું હોતું નથી. સાવ આટલી સીધી સાદી વાતને સમજતા કેટલા વર્ષ લાગ્યા.